ગયા વખતથી આપણે ૨૭ માર્ચ ૧૯૭૦ની માતાજીની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. આ પ્રાર્થના આખા પુસ્તકમાં સૌથી મોટી છે અને એમાં માતાજી અને પ્રભુ વચ્ચે જે સંવાદ થયેલો છે ધ્યાનાવસ્થામાં, એ સંવાદ વિશે માતાજીએ લખેલું છે. ગઈ વખતે આપણે જોયું કે એમાં પ્રભુ માતાજીને અમુક વસ્તુઓ બતાડી રહ્યા છે. ધ્યાનમાં માતાજી ધ્યાનમાં બેઠા છે અને એમની આંખો સામે અમુક દૃશ્ય ખડા થઈ રહ્યા છે, એમાં બતાડી રહ્યા છે. અનુભૂતિ ખૂબ ગૂઢ છે અને સિમ્બોલિક છે, પ્રતીકાત્મક છે. અમુક પ્રતીકો કીધા છે, એ તમને સમજવા જોઈએ તો એનો અર્થ સમજાશે. પ્રભુ વાત કરે છે, જો તને એક જીવંત સ્વરૂપ અને 3 નિર્જીવ આકૃતિઓ દેખાઈ રહી છે. માતાજીને આંખો સામે એક જીવંત સ્વરૂપ દેખાઈ રહ્યું છે, 3 નિર્જીવ આકૃતિઓ દેખાઈ રહી છે. જીવંત સ્વરૂપ જાંબલી વસ્ત્રોમાં છે, બીજી 3 આકૃતિઓ ધૂળની બનેલી છે પરંતુ તેમને ધવલ અને વિશુદ્ધ બનાવેલી છે. આટલું જ આપણે ગયે વખતે જોયેલું. હવે આ 3 નિર્જીવ વસ્તુ કઈ, આકૃતિઓ કઈ, જીવંત વસ્તુ કઈ, એમાં એમ છે કે આપણી અંદર જે જીવ છે, જેને આપણે ચૈત્ય પુરુષ કહીએ છીએ, એ આપણામાંનો જીવંત તત્વ છે. તને એક જીવંત સ્વરૂપ બતાડીએ છીએ એટલે ચૈત્ય પુરુષનું સ્વરૂપ બતાડી રહ્યા છે માતાજીનું. અને 3 નિર્જીવ આકૃતિ એટલે એ ચૈત્ય પુરુષે પોતાની આજુબાજુ જે 3 આવરણો ધારણ કરેલા છે કે જેની દ્વારા એ પ્રકટ થઈ રહ્યો છે. જેવું વચમાં દીવો હોય, એના પર ફોટો રાખેલો હોય, એ પ્રમાણે આપણું સ્વરૂપ હોય છે. અંદર એક પ્રકાશ છે જેને આપણે ચૈત્ય પુરુષ કહીએ છીએ, એમાં પ્રભુની હાજરી પ્રકટ થતી હોય છે સતત. એ જીવંત સ્વરૂપ છે અને એના ઉપર 3 ફોટા જાણે છે. એક મનરૂપી આપણું જે તત્વ છે એનો ફોટો છે, બીજું પ્રાણરૂપી છે એનો ફોટો છે, કાંચ છે, અને ત્રીજું શરીર. મન, પ્રાણ અને શરીર આપણા શાસ્ત્રો આને ત્રિવિધ લોકો, ત્રિલોકો કહ્યા છે. વર્ણન ત્રિલોક કહે છે. ત્રિલોક એટલે મનોમય લોક, આપણું મનનું ક્ષેત્ર, જેમાં આપણે વિચાર કરીએ છીએ, આયોજન કરીએ છીએ, ભવિષ્યનું કંઈક સ્કીમ ગોઠવીએ છીએ, એ બધું મનના વ્યાપારો છે, મનનું કાર્ય છે. બીજું પ્રાણ, પ્રાણથી આપણે ભાવનાઓ અનુભવીએ છીએ, સારી નરસી બધી. સારી ભાવનાઓ હોય છે, પ્રેમ હોય છે, સહકાર હોય છે, આ પણ ભાવનાઓ હોય છે. રાગ, દ્વેષ, ક્રોધ આ ખરાબ ભાવનાઓ પણ હોય છે. આ ભાવના અનુભવવાનું કામ પ્રાણ તત્વ કરતું હોય છે. અને ત્રીજું છે કર્મ કરવાનું, એ આપણું શરીર કરતું હોય છે. એટલે આ રીતે આપણે બાહ્ય જીવનમાં આપણા આત્માને, ચૈત્ય પુરુષને પ્રકટ કરવા માટે આ 3 સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચૈત્ય પુરુષમાં જ કોઈ સંકલ્પ જાગે તો એ સંકલ્પનો અનુવાદ મન વિચારમાં કરે છે. એને વિચાર આવે છે કોઈ કે આ આપણે કરવું જોઈએ, આવું કંઈ વિચાર આવ્યા પછી એમાંથી ભાવના નિર્માણ થાય કે ના, મારે કરવું જ પડશે, આ તો મારે કરવું જ જોઈએ હવે તો. અને ભાવના નિર્માણ થયા પછી આપણે કર્મ કરીએ છીએ. દરેક કર્મ આ 3 સ્ટેજથી આપણે થતા હોય છે. કોઈ પણ કર્મ તમે કરો, પણ એમાં ત્રણ આ તબક્કાઓ હોય છે, એમાંથી આપણે કર્મ કરતા હોઈએ છીએ. નાની વસ્તુ લો તમે, આપણે કોઈ વિચાર કરીએ કે આપણે શું કરવું છે. દાખલા તરીકે તમે બપોરે ઊંઘીને ઉઠ્યા હશો અને નિરાતે બેઠા હશો, એ વિચાર કે આ શું કરવું છે, આ કરવું છે, એટલે તમે વિચાર કરો કે અમારે આ કરવું છે, એ તરત તમારા મનમાં ભાવના નિર્માણ થાય. ના, મારે હવે એ તાત્કાલિક હમણાં કરવું પડશે, ભલે સાંજે મારે કેન્દ્રમાં જવું છે, તો તરત તમે ઊભા થઈને એ કામ આ કરો છો અને તરત તમે કામ કરવા માંડો છો. એટલી ઝડપી ક્રિયા થતી હોય છે આપણા સ્વરૂપમાં કે આપણને ખબર નથી કે આ ત્રણ તબક્કામાંથી પસાર થઈને આપણે કર્મ કરતા હોઈએ છીએ. આપણો ચૈત્ય પુરુષ એ ત્રણેય લોકનો રાજા છે, ધ્યાન રાખજો. ત્રિલોકનો એ રાજા છે, એના ઉપર એ શાસન ચલાવે છે, એની દ્વારા કામ કરતો હોય છે. પણ પ્રોબ્લેમ શું છે કે આ જે ત્રણેય સ્વરૂપો છે આપણા, ત્રણ જે ફોટાઓ છે, કાચ બેસાડેલા છે ઉપર, એ અશુદ્ધ છે. કારણ એ આ જન્મ આપણા જે શરીર ધારણ કર્યું છે એના આધારે એ બધા ત્રણેય ઊભા છે. અને આપણા શરીરમાં આપણને આપણા પૂર્વજોના વારસા મળેલા છે, જે સારા પણ છે, ખરાબ પણ છે. શાસ્ત્ર એમ કહે છે કે દરેક વ્યક્તિને મા તરફથી સાત પેઢીના વારસાઓ મળેલા હોય છે કોઈ પણ, અને પિતા તરફથી સાત પેઢીના મળેલા હોય છે. આટલા બધા વારસાઓ આપણને મળેલા હોય છે, આપણને ખબર પણ હોતી નથી. એ તો કોઈક વડીલ માણસ જોઈએ ને ત્યારે એ કે હા, તું તારા દાદીની જેમ વર્તે છે, તું તારા દાદાની જેમ વર્તે છે, ત્યારે ખબર પડે છે કે એ વારસો આપણને આ રીતે મળેલો છે. તો આમાં જે વારસા મળેલા છે એને કારણે આ વારસા બધા કંઈ શુદ્ધ હોતા નથી, કોઈ માનવી પૂર્ણ નથી. આપણા સાત પેઢીના માના પક્ષના પૂર્વજો કયો કે પિતાના તરફનો પૂર્વજો કયો, એ કોઈ સામાન્ય માનવો જ હતા. એમણે વારસામાં ગુણ ને દોષ બધા આપેલા છે આપણને, એટલે ઘણી અશુદ્ધિ આવી ગઈ છે અને આ આપણા શરીરમાં ભેગી થઈ છે. એ માટે આ પ્રાર્થના કીધું છે. બીજી ત્રણ આકૃતિઓ ધૂળની બનેલી છે. આ શરીરને આપણે ધૂળમાંથી બનેલું શરીર પાર્થિવ શરીર કહે છે, પૃથ્વીમાંથી બનેલું શરીર છે, અન્નમાંથી બનેલું શરીર છે, એને આપણે ધૂળનું બનેલું શરીર કહે છે. આપણે કહે છે ને કે છેવટે ધ્રુવમાં જ મળી જવાનું છે. આમાંથી આ ત્રણ આકૃતિઓ છે, મન રૂપી, પ્રાણ રૂપી અને શરીર રૂપી ત્રણ આકૃતિઓ, નિર્જીવ આકૃતિઓ બનેલી છે. એમાં એ પોતાની કોઈ તાકાત નથી, જે કંઈ તાકાત આવે છે ને એ ચૈત્ય પુરુષમાંથી આવતી હોય છે. બીજી ત્રણ આકૃતિઓ ધૂળની બનેલી છે, પરંતુ તેમને ધવલ અને વિશુદ્ધ બનાવેલી છે. માતાજીને બતાડી રહ્યા છે, આપણા માટે નહીં. માતાજીએ સાધના કરીને પોતાના મનને શુદ્ધ કરેલું છે, પોતાના પ્રાણને શુદ્ધ કરેલું છે, શરીરને શુદ્ધ કરેલું છે. તમને એનો પ્રસંગ યાદ હશે, જ્યારે શ્રી અરવિંદે પોતે દેહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો ત્યારે માતાજીએ એમને વિનંતી કરી કે પ્રભુ, તમારે દેહ ત્યાગ કરવો તો તમે રહ્યો, તમારા બદલે હું દેહ ત્યાગ કરી દઉં છું. ત્યારે શ્રી અરવિંદે એક જવાબ આપેલો એમને, મારા કરતા તમારું શરીર વધારે શુદ્ધ છે, તેથી તમારે પાછળ રહેવું પડશે અને મારી સાધનાનો આગળનો ભાગ તમારે કરવો પડશે. મને હું દેહ ત્યાગ કરીશ, પરંતુ હું દેહ ત્યાગ કરવા છતાં પણ સૂક્ષ્મ લોકમાં તમારા પડખે જ રહીશ અને તમને બધાને મદદ કરતો રહીશ. આપણા બધાનું એવું છે કે મૃત્યુ પામ્યા પછી આપણે એક વખત ભૌતિક શરીર છૂટી જાય છે, પછી અમુક વર્ષો પછી આપણું પ્રાણમય શરીર પણ છૂટી જાય છે, મૃત્યુનો બીજો તબક્કો. ત્રીજા તબક્કામાં આપણું મનોમય શરીર પણ છૂટી જાય છે, એ ત્રીજું મૃત્યુ. આ ત્રણ મૃત્યુ પછી આપણે ચૈત્ય લોકમાં કે આપણા આત્મા સાથે એકરૂપ થઈને રહેતા હોય છે. શરીર છોડવું એ તો પહેલો તબક્કો માત્ર છે, પછી બીજા બે તબક્કા છે. પણ શ્રી અરવિંદે શું કર્યું છે કે પહેલું ભૌતિક શરીર છોડ્યું છે, પણ પોતાનું પ્રાણમય શરીર અને મનોમય શરીર ટકાવી રાખ્યું છે, કારણ એમને ભવિષ્યમાં કાર્ય કરવાનું છે. એટલે ટકાવી રાખ્યું છે આપણા માટે. તો માતાજીનું શરીર એ શુદ્ધ હોવાથી પ્રભુ એમ કહે છે અને બતાડે છે, પરંતુ તેમણે ધવલ અને વિશુદ્ધ બનાવેલી છે. આ જે ત્રણ આકૃતિઓ છે, તારું મન, મનોમય શરીર જેને કહેવાય છે, પ્રાણમય શરીર અને પાર્થિવ શરીર, એ ત્રણેને શુદ્ધ કરેલા છે. એ કપૂર જેવા શ્વેત છે. આ જીવંત સ્વરૂપ જાંબલી વસ્ત્રોમાં છે. ગઈ વખતે આ વસ્તુ આપણે વાત કરતા હતા. શ્રી અરવિંદ સાવિત્રીમાં કહ્યું છે કે સંપૂર્ણ જગત બનેલું છે એ પ્રકાશનું બનેલું છે. પ્રકાશમાંથી જ ભૌતિક તત્વ બનેલું છે બધું. પ્રકાશ વસ્તુ જેમ જેમ ઘનીભૂત થતી ગઈ, થીજી જવા લાગી, એમ એમ એક એક વસ્તુ નિર્માણ થઈ છે. અને અંતે જ્યારે પ્રકાશ એકદમ તદ્દન લુપ્ત થઈ ગયો, ત્યારે એમાંથી ભૌતિક તત્વ બનેલું છે. અને આ દરેક અવસ્થાનો એક એક જુદા પ્રકારનો, જુદા કલરનો પ્રકાશ રંગ હોય છે. એમાં જાંબલી કલર જે માતાજીએ વર્ણવ્યું છે એ છે કે તમારું એવું ભૌતિક શરીર જે અવચેતનના પ્રભાવની છે જીવી રહ્યું છે. અવચેતનનો પ્રકાશ રંગ શ્યામ છે. સંસ્કૃતમાં બે શબ્દ છે, કૃષ્ણ અને શ્યામ. કૃષ્ણ એટલે ડાર્ક બ્લેક, એકદમ કાળો, અપારદર્શક એવો જે કલર છે એને કૃષ્ણ કહેવામાં આવે છે. અને શ્યામનો અર્થ છે કે જે આછો શ્યામળો છે એને શ્યામ કહેવામાં આવે છે. આ શ્યામ પ્રકાશ એ અવચેતનનો છે. જેમ દિવસ અને રાત્રિ બંને જ્યાં ભેગા થાય છે ત્યાં સંધ્યા નિર્માણ થતી હોય છે. સંધ્યાનો પ્રકાશ એવો હોય છે કે થોડોક પ્રકાશ હોય છે અને થોડો અંધકાર પણ હોય છે. એ પ્રકારનો એવો જે પ્રકાશ હોય છે એ જે અવચેતનનો પ્રકાશ, આ બંનેનો પ્રકાશ. પાર્થિવ તત્વનો પ્રકાશ લાલ છે, એકદમ લાલ, પારદર્શક લાલ. અને અવચેતનનો છે શ્યામ છે. એ બંને જ્યારે મિક્સ થાય છે એમાંથી જાંબલી પ્રકાશ નિર્માણ થતો હોય છે. એટલે કીધું છે કે જીવંત સ્વરૂપ જાંબલી વસ્ત્રોમાં છે એ પ્રકારનું બતાડેલું છે. કે હજી અવચેતનનો નાશ થયેલો નથી, હજી અવચેતનનો પ્રભાવ ચૈત્ય પુરુષ ઉપર છે, એ પ્રકારની એની અવસ્થા છે. આ જીવંત સ્વરૂપ નિરવતાની એક શાંત અવસ્થામાં છે. આ જે ચૈત્ય પુરુષ છે એ તમારો નિરવ શાંત બની ગયો છે. એ કાયમ શાંતિમાં, આનંદમાં રહેતા ટેવાયેલો છે. કાયમ ચૈત્ય પુરુષ નિરવ અને શાંત જ રહેતો હોય છે. એના ઉદ્વેગ પ્રકાર, અશાંતિ એવો પ્રકાર ચૈત્ય પુરુષમાં હોતો નથી. કારણ ચૈત્ય પુરુષ છે એ બે જ વસ્તુ સમજે છે, એક પ્રભુની હાજરી અનુભવવી અને પ્રભુની ભક્તિ અનુભવવી, સમર્પણ ભાવ અનુભવવો. એ બે જ વસ્તુ ચૈત્ય પુરુષ અનુભવતો હોય છે, તદ્દન સમર્પણ ભાવ અને પ્રભુની હાજરી. એ બેમાં જ મગ્ન હોય છે કાયમ. અને એને કારણે એ તદ્દન નિરવ શાંત એવી અવસ્થામાં હોય છે. આ જીવંત સ્વરૂપ નિરવતાની એક શાંત અવસ્થામાં છે, એવી અવસ્થામાં છે. પેલી ત્રણ આકૃતિઓમાં પ્રવેશ કરીને તેમને એક કરી શકે છે. હવે એણે આ ત્રણ આકૃતિઓમાં પ્રવેશ કરવાનો છે. મનમાં પ્રવેશ કરવાનો છે, પ્રાણમાં પ્રવેશ કરવાનો છે અને શરીરમાં પ્રવેશ કરીને જીવન જીવવાનું છે. ઉપનિષદમાં આ પ્રકારની જે એક વાર્તા આવે છે, આ વાક્ય જેવી, બ્રહ્માએ કે અનેક પ્રાણીઓના શરીર નિર્માણ કર્યા અને પછી દેવોને પૂછ્યું કે આમાંથી તમારે કયા શરીરમાં તમારે રહેવું છે, પસંદ કરો, કયા મકાનમાં તમારે રહેવું છે. એટલે બધાએ જોયું કે પછી કીડીનું શરીર જોયું, મકોડાનું જોયું, બધા પર જોતા જોતા બધા ના પાડતા કે ના, આ નહીં, આ નહીં, આ નહીં. પણ જ્યારે માનવનું શરીર જોયું ત્યારે કે ના, આમાં અમારે અમે રહીશું. કે એક વાર્તા તરીકે, આખ્યાન તરીકે આપેલું છે. કહેવાનો મતલબ શું રીતે ઉપનિષદોનો, કે માનવ શરીરમાં એટલી બધી વ્યવસ્થા છે કે પ્રભુ પ્રકટ થઈ શકે છે, બાકી બધા શરીરોમાં એ બધી વ્યવસ્થા નથી. હજી તમે એક મકાન લ્યો કે જે ફક્ત સાદું મકાન બાંધેલું છે, ઝૂંપડી જેવું બાંધેલું છે, અને એક મકાન છે જેમાં બધી પ્રકારની વ્યવસ્થા છે, એમાં ટીવી પણ છે, ફ્રીજ પણ છે, બધી વ્યવસ્થા છે તમારે, ટેલિફોનની વ્યવસ્થા છે તમારે, બધા પ્રકારની વ્યવસ્થા છે તમારે, એરકન્ડિશન છે, તો તમે કયું પસંદ કરો? જેમાં વધારે વધારે ફેસિલિટી હોય પસંદ કરો. એ પ્રકારની આ વાર્તા છે કે દેવોને એમ લાગ્યું કે આ માનવ શરીરમાં બધી વ્યવસ્થા છે એટલે અમે વ્યવસ્થિત કામ કરી શકશું, ઓલામાં અમારે કામ નહીં કરતા આવે. એટલે દેવોએ આશ્ચર્ય કહે છે, ના ના અમને આ શરીર પસંદ છે, એમ કરીને દેવો એ માનવી શરીરમાં પ્રવેશ્યા અને પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા કામ કરવા માટે. ઉપનિષદમાં વાર્તા આવે છે, એ જ પ્રકારનું વાક્ય છે. આ જીવન સ્વરૂપ નિરવતાની એક શાંત અવસ્થામાં પેલી ત્રણ આકૃતિઓમાં પ્રવેશ કરીને એમને એક કરી શકે છે. હવે આ ત્રણેય સ્વરૂપોમાં એને પ્રવેશીને ત્રણેયને એવી રીતે ગોઠવે છે સંવાદમય સ્થિતિમાં કે એકને બીજો અનુસરી શકે અને બધા ત્રણેય મળીને એક સાથે કામ કરે. અત્યારે આપણા એ ત્રણેય શરીર એવી રીતે ગોઠવાયા છે કે લગભગ સાથે મળીને કામ કરે છે. કોઈ કોઈ વખત ઝઘડાય કરે છે, સંઘર્ષમાં પણ ઉતરે છે. ઘણી વખત હું દાખલા આપું છું કે દાખલા તરીકે એકાદા પેશન્ટને કીધેલું છે તમને ડાયાબિટીસ છે, તમે મીઠાઈ ખાવી નહીં. દિવાળીના દિવસો છે ને, સામે કોઈ કોઈને મળવા ગયા અને એને મીઠાઈ આપી, વિચાર શું કરે? પછી એનું મન કહે છે, વિવેકી મન કહે છે મારે મીઠાઈ ન ખાવી જોઈએ, એનો પ્રાણ કહે છે થોડીક ખાઈ લો તો એમાં ચાખી લેવા વાંધો શું તારે, સમજી ગયા? આ બે શરીર જુદા પડીને સામસામે આવી જાય છે, એવી ઘટનાઓ પણ જિંદગીમાં થતી હોય છે. એવી ઘટનાઓ જિંદગીમાં થતી હોય છે, આપણા જીવનના પ્રસંગ થતા હોય છે. આપણો દીકરો કે દીકરી વ્યવસ્થિત ન વર્તતો હોય તો એક તરફ આપણે આપણા દીકરા તરફ પ્રેમ છે એમ લાગે કે આને આપણે કઠોર રીતે ન બોલવું જોઈએ, આને શિક્ષા ન કરવી જોઈએ. જ્યારે બાપ તરીકે એમ લાગે છે, મા તરીકે લાગે છે, નહીં અત્યારે હું કઠોર શિક્ષા કરીશ ને તો જ આ વ્યવસ્થિત લાઈન પર રહેશે. આપણા હૃદય અને આપણા બુદ્ધિ વિશે એક સંઘર્ષ જાગવાય છે, પછી નિર્ણય લેવો પડે છે. આવા પ્રસંગો છે. પણ સાધારણ રીતે આપણે મન પ્રાણ અને શરીર એકબીજાને ગોઠવી લીધા છે, પણ આજે ગોઠવણી છે બહુ સારી નથી. એ ત્રણેય એકબીજાને ગોઠવ્યા છે કેવી રીતે? એક જણ કે હું કહું ને ત્યારે મારી ઈચ્છા તારે પૂરી કરવી, બીજો કે મને હું જે કહું ને પછી એ પ્રમાણે તમે ગોઠવાઈ જાઓ, ત્રણેય એવી રીતે ગોઠવે છે. એ ત્રણેય ચૈત્ય પુરુષ સાથે બધાને બરાબર ગોઠવેલા નથી, પણ એકબીજા સાથે ગોઠવી લીધા છે. મન એમ કે હું જે નિર્ણય આપો ને એ પ્રમાણે પ્રાણ તારે પણ કામ કરવું પડશે, શરીર તારે કામ કરવું પડશે, અને જ્યારે તમારી ઈચ્છા હશે ત્યારે હું એ પ્રમાણે વર્તીશ. આપણી અત્યારની ગોઠવણી આ પ્રકારની છે. આ ત્રણેય એકબીજાને સમજીને ગોઠવી લે છે, પરંતુ એ ગોઠવણી યોગ્ય નથી. યોગ્ય વસ્તુ એ છે કે જે ચૈત્ય પુરુષ છે, જે આ ત્રણેયમાં રહે છે, એને પ્રકટ કરતા આવવું જોઈએ આપણે, કારણ એની દ્વારા પ્રભુ પ્રકટ થવાના છે. જ્યારે આપણી ગોઠવણી છે એ આપણા સ્વાર્થ ખાતર આપણે ગોઠવી લીધેલી હોય છે અને એ પ્રમાણે જીવતા હોઈએ છીએ. આ ચૈત્ય પુરુષે હવે આ ત્રણેયમાં પ્રવેશ કરીને આ ગોઠવણી સુધારવાની છે અને પોતાની રીતે ગોઠવણી કરવાની છે, ડિસિપ્લિનમાં ત્રણેયને લાવવાના છે. આ જીવન સ્વરૂપ નિરવતાની એક શાંત અવસ્થામાં પેલી ત્રણ આકૃતિમાં પ્રવેશ કરીને તેમને એક કરી શકે છે અને તેમનું એક સજીવન સક્રિય એવા વસ્ત્રમાં રૂપાંતર કરી શકે છે. એ આ ત્રણેય વસ્ત્ર જ છે. આ ત્રણેય છે એ ચૈત્ય પુરુષના દૃષ્ટિએ ત્રણ વસ્ત્રો જ છે. એમના દર જન્મમાં ત્રણ વસ્ત્રો એ ધારણ કરે છે અને દર જન્મમાં ત્રણેય વસ્ત્રો છોડી દે છે. ગીતામાં કહ્યા આ પ્રમાણે વાસણાઓ છે જીર્ણાની યથા વિહાય, નવાની ગૃહનાથી નરો પ્રાણી જીર્ણાની વસ્ત્રાણી, જીર્ણ થયેલા ફાટી ગયેલા આ વસ્ત્રો આપણું આત્મતત્વ છોડી દે છે અને નવા જન્મમાં નવા વસ્ત્રો ધારણ કરે છે. વસ્તુ એ જ છે, ગીતામાં પણ એ જ વસ્તુ કહી છે. હવે અહીં ચૈત્ય પુરુષે શું કરવાનું છે કે આ ત્રણેય જે ધારણ કર્યા છે, હજી મૃત્યુ આવ્યો નથી, જીવન જીવવાનું છે, હજી અમુક વર્ષો છે હજી, તો ચૈત્ય પુરુષે શું કરવાનું છે, તેમનું એક સજીવન અને સક્રિય એવા વસ્ત્રમાં રૂપાંતર કરવાનું છે. સજીવન એટલે એવી રીતે ગોઠવાના છે કે ચૈત્ય પુરુષના ચૈત્ય પુરુષની ચેતનાને પ્રકટ કરી શકે, જીવંત લાગે. અને બીજું સક્રિય, ચૈત્ય પુરુષની જે કંઈ અપેક્ષાઓ હોય, સંકલ્પો હોય, એ પ્રમાણે મને વિચાર કરવાનો છે, પ્રાણે ભાવનાઓ અનુભવવાની છે અને શરીરે કર્મ કરવાના છે, એ પ્રમાણે ગોઠવવાના છે. પ્રભુ આ વસ્તુ અહીંયા સમજાવી રહ્યા છે કે આપણે જન્મ્યા છીએ માનવ તરીકે, તો આપણે આ જન્મમાં શું કામ કરવાનું છે એ સમજાવી રહ્યા છે માતાજીને પ્રતીકો તરીકે. તો ત્રણેયને આપણે એવી રીતે ગોઠવવા છે કે ત્રણેય દ્વારા પ્રભુ પ્રકટ થઈ શકે. મનનું કામ છે વિચારો કરવાનું, એટલે આપણા વિચારો દ્વારા પ્રભુ પ્રકટ થવા જોઈએ, ખરાબ વિચારો ના આવવા જોઈએ, એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એનો અર્થ કે આપણે મનરૂપી વસ્ત્રોને શુદ્ધ કરી રહ્યા છીએ, એની દ્વારા સારા વિચારો કરીએ તો મનને શુદ્ધ કરી રહ્યા છે. સારી ભાવનાઓ પ્રકટ કરીએ આપણે જીવનમાં તો આપણે આપણા પ્રાણને શુદ્ધ કરી રહ્યા છે, અને સારા કર્મો કરીએ તો આપણા શરીરરૂપી વસ્ત્રોને આપણે શુદ્ધ કરી રહ્યા છે. આપણે આ ત્રણેય કામ કરવાના છે. સારા વિચારો પણ કરવાના છે, સારી ભાવનાઓ પણ કેળવવાની છે, અને સારા કર્મો પણ કરવાના છે. માતાજી માતાજીને આ પ્રકારે સમજાવી રહ્યા છે પ્રભુ. અહીંયા માતાજી શું જવાબ આપે જુઓ, ઓ પ્રભુ, તું જાણે છે કે હું તો તને સમર્પિત બની ગયેલી છું, મારા સામે તો એક જ છે કે તને સમર્પણ કરવું, એના સિવાય મારા પાસે કોઈ આદર્શ જ નથી, અને મારું સ્વરૂપ તું તેને જે કંઈ આપે છે તેને એક શાંતિમય અને ગંભીર આનંદપૂર્વક બરાબર વફાદારીથી વળગી રહે છે. જે કંઈ તું મને સમજાવે છે એને હું તદ્દન વફાદાર થઈને જિંદગીમાં લાવવાનો પ્રયત્ન કરું છું. સંનિષ્ઠાથી આપણે પ્રયત્ન કરવાનો છે કે ના, પ્રભુનો આદેશ છે તો મારે આ રીતે જ જીવવું જોઈએ, આ રીતે જ મારે વિચાર કરવો જોઈએ, આ રીતે જ મારે કામ કરવું જોઈએ. એક શાંતિમય અને ગંભીર આનંદપૂર્વક બરાબર વફાદારીથી વળગી રહે છે. પ્રભુ કહે છે, તારી વફાદારી હું જાણું છું. માતાજી ધ્યાનમાં જ પ્રભુ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, ધ્યાન રાખજો. અને ગઈ વખતે કીધું કે ધ્યાનનો એક પ્રકાર છે કે અંદરની અંદર તમે પ્રભુ સાથે વાર્તાલાપ કરો. આપણે કરતા જ હોઈએ છીએ, બધા જ કરતા હોય છે લગભગ, પણ એ ધ્યાનનો પ્રકાર છે એ ખબર નહીં. એને એમ લાગે છે કે હું ખોટી રીતે વિચાર કર્યો છું, પણ એને માતાજી સક્રિય ધ્યાન કહે છે. સક્રિય ધ્યાનનો પ્રકાર છે અને એ રીતે આપણે કરવું જોઈએ. રોજ આપણે પ્રભુ સાથે વાત તો કરવી પડશે, ખુલ્લા દિલથી વાત કરવી પડશે, અને એ વાર્તાલાપને કારણે પ્રભુ સાથે જ્યારે આપણી ચેતના એનો સ્પર્શ પામે છે ત્યારે પોતાને મળે આપણી ચેતના શુદ્ધ થવા માંડે છે. એક જૂની પદ્ધતિ છે સાધનાની પદ્ધતિ, એને માનસિક પૂજા કહેવામાં આવે છે પુરાણમાં. માનસિક પૂજા એટલે તમે ખરેખર પૂજા કરતા નથી મંદિરમાં જઈને, પણ શાંતિથી આંખો બંધ કરીને બેઠા હો છો ઘરે પોતાના ખુરશી ઉપર અને અંદર અંદર પૂજા કરતા હો છો. એમાં એવો પ્રકાર છે, તમે શરૂઆતથી કરો છો. એમાં એમ કીધેલું છે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રકારની પૂજા શીખવામાં આવે છે, ધ્યાન રાખજો. એમની પૂજા પદ્ધતિ આ પ્રકારની છે કે તમે આંખો બંધ કરીને પ્રમુખ આ સ્વામી સાથે તમે વાતો કરો છો અને બધું કરો છો અને એની પૂજા કરો છો. આ ધ્યાનની પદ્ધતિમાં એમ કહેવામાં આવેલ છે, પુરાણમાં જે કહ્યું છે એ પ્રમાણે, કે તમે ઘરેથી બહાર નીકળો છો, તમે જુઓ છો બહાર નીકળેલા, ઘરેથી બહાર નીકળો છો, ગંગાના કિનારે જાઓ છો અને ગંગામાં નાહો છો, ધ્યાન રાખજો. ત્યાંથી પૂજાની શરૂઆત કરે છે લોકો. ગંગામાં જઈને નાહો છો અને એ વખતે છે કે હે ગંગા મૈયા, તારા પવિત્ર પાણીમાં હું નાહી રહ્યો છું એટલે હું શુદ્ધ થઈ ગયો છું, હવે કોઈ વિકારો મારા નથી. ત્યાંથી તમે આવો છો, શ્વેત કપડાં પહેરો છો, પછી પ્રભુ સામે બેસો છો અને પ્રભુ સાથે વાર્તાલાપ કરો છો. એમાં પછી પ્રભુને પ્રેમથી જમાડો છો. જુદી જુદી વાનગીઓ છે. તમે કહો કે પ્રભુ જુઓ આ પ્રેમથી તમારા માટે મેં આ વાનગી કરી છે, મારા મારા ખાતર તમે પ્રેમથી જમો. તમે કોળિયાઓ જમાડો છો એમને. એમાં ઘણી વિધિ હોય છે. ષોડશોધા પૂજા તમે એમને નવરાવો છો, એમને કપડાં પહેરાવો છો, એમને ઘરેણા પહેરાવો છો, એમને ફૂલમાળા પહેરાવો છો, બધી રીતે. એમાં પછી પ્રભુ જો બાળકૃષ્ણ હોય ને તો એને તોફાન કરતા પણ તમે જુઓ છો. તમે કપડાં પહેરો છો, એને તોફાન કરીને ભાગી જાય છે અને તમે એને સમજાવો છો, બેટા ના અહીં આવો, બેટા મારે તમે કપડાં પહેરવા છે, આવો. તમે પાછળ દોડો છો, એને પકડો છો, પછી સમજાવી ભોસલો એને કપડાં પહેરાવો છો. આ આ બધી લીલા છે જે પ્રભુની લીલા, એ તમે આંખોની સામે જોતા હો છો. આ એ સાધનાનો પ્રકાર છે. પૂર્ણયોગમાં આ બધું માન્ય જ છે. પ્રભુ સાથે કોઈ પણ રીતે તમે સંપર્કમાં આવવું જોઈએ, એ મહત્વનું છે આપણા માટે. તો પછી આ રીતે કરો છો લીલા, પછી કપડાં પહેરાવો છો, પછી દાગીના પહેરાવો છો, ઘરેણા પહેરાવો છો, ફૂલમાળા પહેરાવો છો, એને શાંતિથી બેસાડો છો, જમાડો છો, પાણી પાવો છો, એના હાથ ધોવો છો, એનું મોઢું ધોવો છો, પાનનું બીડું આપો છો, અને પછી ભગવાન શાંતિથી બેઠા હોય છે જમ્યા કર્યા પછી, પછી તમારી પૂજા પૂરી થાય છે. આ આખી પૂજાની વિધિ છે અને માનસ પૂજા કહેવામાં આવે છે. પણ આ એક પ્રભુનું સક્રિય ધ્યાન કરવાનો પ્રકાર છે. આ પ્રકારે સક્રિય ધ્યાન આપણે કરવું જોઈએ. માતાજી એમ કહે છે સક્રિય ધ્યાન કરવું જોઈએ. સક્રિય ધ્યાનના બે પ્રકાર છે. એક આ રીતે કોઈક સાકાર પ્રભુને તમે કલ્પના કરીને એની સેવા કરો છો, એ રીતે તમે ધ્યાન કરી શકો છો. અથવા પ્રભુ બાબતનો કોઈ ચિંતન કરતો હોય, અંદરની અંદર ચિંતન કરતા હો છો તમે, અંદરની અંદર એમનો કોઈ વિચાર હોય, એ વિચારને તમે વધારે વધારે સમજવાનો પ્રયત્ન કરતા હો છો, એ પણ સક્રિય ધ્યાનનો પ્રકાર છે. તમારી જે પ્રકારે પ્રકૃતિ હશે એ પ્રકાર તમે ઓલા અથવા આ ધ્યાનમાં જઈ શકો છો. ઘણી વખત લોકો પૂછે છે કે ધ્યાન કેમ કરવું, એમને ખબર પડતું નથી. પણ ખરેખર આપણે ધ્યાન કરતા જ હોઈએ છીએ. દરેક વસ્તુમાં આપણે ધ્યાન કરતા હોય છે. ફક્ત આપણે પ્રભુનું ધ્યાન કરતા હોતા નથી, આપણે આપણા સંસારમાંનું ધ્યાન કરતા હોઈએ છીએ. તમે ક્યારેક બેઠા હો છો, કોઈને મળવા જવાનો હો છો, તો પહેલાં ઘરે બેઠા હો ત્યાંથી વિચાર કરો. તમે તૈયાર થયા હો છો અને એક ભાઈને મળવું છે કે 3:30 વાગે મળવું છે, તમે વિચાર કરો હું ત્યાં જઈશ, મળીશ અને શું વાત કરીશ. તમારી આખો સમય ધ્યાન જ કરતા હો છો તમે. કેવી રીતે તમે વાત કરવાનું છો, એ જવાબ આપશે, બધી વાત કરતા હો તમે. આ ધ્યાનનો પ્રકાર છે. ધ્યાન રાખજો. તમે ધ્યાન કરો છો પણ તમને ખબર નથી કે તમે ધ્યાન કરો છો. તકલીફ આપણને આ છે. આપણે ફક્ત એક જ કરવાનું છે કે ધ્યાનનો જે મૂળ વિષય છે બદલી નાખવાનો છે. સાંસારિક વસ્તુના બદલે પ્રભુના વિષયમાં આપણે ધ્યાન કરવાનું છે. કરવાનું એ જ છે. આપણે ધીમે ધીમે એમ કરશો ને તો પોતાને મળી મન શાંત થશે, નીરવ થઈ જશે તમારું. આ પ્રકારે કરવાનું છે. પ્રભુ તારી વફાદારી હું જાણું છું, પરંતુ હું તારી ચેતનામાં અભિવૃદ્ધિ કરવા માગું છું. તારી ચેતનામાં જે વિકાસ છે એના કરતાં વધારે તને આગળ લઈ જવા માગું છું, અને તે માટે તારામાં હજી જે વસ્તુ સુપ્ત પડેલી છે તેને જાગૃત કરવા માગું છું. તારા અંદર, તારા હૃદયમાં એક વસ્તુ જે સુપ્ત છે, વિકાસ પામેલી નથી, એને વિકસાવવા હું માગું છું. પ્રકાશ પ્રત્યે તારા ચક્ષુ ખોલી નાખ. પ્રકાશ પ્રત્યે તારા ચક્ષુ ખોલી નાખ અને તારા મનના સ્વચ્છ દર્પણમાં તારે જે કંઈ જાણવાનું છે તેનું પ્રતિબિંબ આવી પડશે. અતિશય ગૂઢ વાક્ય છે, સમજી લઈએ આપણે. આ ધ્યાનના પ્રકારોનું ધ્યાન જ્યારે થોડોક ઉપરના તબક્કા પર જાય છે એ વખતે આ વસ્તુ કરવાની હોય છે અને આપણે બધાએ કરવાની જ હોય છે. પ્રકાશ પ્રત્યે તારા ચક્ષુ ખોલી નાખ. આમાં એમ કરવાનું છે, શ્રી અરવિંદે પણ કીધું છે, જે મનના પ્રકાર કહેવાય છે એમાં પ્રકાશમય મન એક મનનો પ્રકાર ઉપરનું સ્તર કહ્યું છે. કે આપણું સામાન્ય મન છે, બૌદ્ધિક મન છે, જેનાથી આપણે વિચાર કરીએ છીએ, એના ઉપર એક ઉર્ધ્વ મન છે. ઉર્ધ્વ મનમાં આપણે પ્રભુ વિશે વિચાર કરવા કરતા હોઈએ છીએ. પ્રભુને કેમ મેળવવા, સાધના કેમ કરવી, એ બાબતમાં આપણે વિચાર સમજવા પ્રયત્ન કરતા હોય છે. ઉર્ધ્વ મનમાં એ પ્રક્રિયા શરૂ થતી હોય છે. એના ઉપર એક પ્રકાશમય મન છે. એ પ્રકાશમય મનમાં તમે જ્યારે ધ્યાનમાં પ્રવેશો છો, જ્યારે પોતાને મેં પ્રવેશો છો અમે, ત્યારે તમને એમ લાગે છે કે એક અસીમ પ્રકાશ છે, એની કોઈ સીમા નથી. આખા બ્રહ્માંડમાં વ્યાપેલો છે, એક પ્રકાશમય ચેતના છે એ પ્રકારનો. અને એ પ્રકાશમય ચેતના હું પોતે છું, એ પ્રકારનો ભાવ જન્મે છે એ વખતે તમે આ પ્રકાશમય મનમાં પ્રવેશતા હો છો. આ બહુ કોન્ક્રીટ વસ્તુ છે. શ્રી અરવિંદે જે મનના પ્રકાર પડ્યા છે એ કંઈ એબસ્ટ્રેક્ટ ફક્ત બૌદ્ધિક રીતે પડ્યા નથી. ખરેખર સાધનામાં જે તબક્કાઓ શ્રી અરવિંદે અનુભવ્યા ધ્યાનમાં, એનું જ બહુ કોન્ક્રીટ વાસ્તવિક વર્ણન એમણે કરેલું છે. પ્રકાશમય મનમાં જ્યારે તમે પ્રવેશો છો, ત્યારે એક અસીમ પ્રકાશમાં પ્રવેશો છો, જેને કોઈ સીમા નથી, કોઈ મર્યાદા નથી. એવા નિરાકાર પ્રકાશમાં પ્રવેશો છો. એ તદ્દન નિરાકાર પ્રકાશ છે, એમાં કોઈ આકાર નથી. ફક્ત એક પ્રકાશનો સમુદ્ર હોય ને, શાંત સરોવર સમુદ્ર, એના જેવું દેખાય છે. નથી આ કિનારો દેખાતો, નથી આ કિનારો દેખાતો, એવા પ્રકાશમાં તમે પ્રવેશો છો અને એના સાથે એકરૂપ થઈ જાઓ છો. એ પ્રકાશમાં જ્યારે સ્થિર તમે થાઓ છો એ વખતનું વર્ણન કરે છે. એમાં પ્રવેશવાનું માતાજીને કહી રહ્યા છે, પ્રકાશ પ્રત્યે તારા ચક્ષુ ખોરી નાખ અને તારા મનના સ્વચ્છ દર્પણમાં તારે જે કંઈ જાણવાનું છે તેનું પ્રતિબિંબ આવી પડશે. તમે એ જે પ્રકાશમય ચેતના છે એ જ્યારે તમારા ધ્યાનમાં પ્રકટ થાય છે તો એનું આખું પ્રતિબિંબ તમારા મનમાં પડતું હોય છે અને તમારા મનમાં તમે અનુભવતા હો છો એ પ્રકાશને, તમારા મનમાં અનુભવતા હો છો પ્રકાશને. અને તારા મનના સ્વચ્છ દર્પણમાં તારે જે કંઈ જાણવું છે તેનું પ્રતિબિંબ આવી પડશે. આ પ્રકાશમય મનમાં એક ખાસ ક્ષમતા છે. પહેલી જ વખતે પ્રકટ થતી નથી, પણ અભ્યાસથી પ્રકટ થાય છે. એ એવું છે કે એમાં તમે કોઈ વસ્તુ માટે જાણવાની ઈચ્છા કરો, સાધના વિશેની વાત કરું છું, સાંસારિક વસ્તુને જાણવાની વાત નથી કરતો, સાધના વિશેની વાત કરું છું. કે તમારી સાધના વિશેને કંઈ સમજણ માટે તમારે કોઈ પ્રશ્ન આવે તો એવા પ્રકાશમય મનમાં પ્રવેશને તમે પ્રશ્ન પૂછશો, એ સમસ્યા મૂકશો, તો તમારી સામે તરત આકાર નિર્માણ થવાની શરૂઆત થાય છે અને તમે બધું બતાડવામાં આવે છે. જે કંઈ જાણવાની તમારી ઈચ્છા હશે એ તમને સમજાવવામાં આવે છે. એનું કારણ છે પ્રકાશમય મનના ઉપર જ પ્રેરણાત્મક મન છે, અંતર સ્વરણાત્મક મન છે એક છે, એમાંથી પ્રેરણાઓ તમારા પ્રકાશમય મનમાં પ્રવેશીને પ્રકટ થઈ. પ્રકાશમય મનના પ્રવેશે છે ને ત્યારે એ આકાર ધારણ કરીને તમને સમજાવવા માંગતા હોય છે, કંઈ પ્રતીકો નિર્માણ કરતા હોય છે અને પ્રતીકો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પ્રકાશ પ્રત્યે તારા ચક્ષુ ખોલી નાખ અને તારા મનના સ્વચ્છ દર્પણમાં તારે જે કંઈ જાણવાનું છે તેનું પ્રતિબિંબ આવી પડશે. તું જે કહે છે કે મને સાધનામાં આગળની સમજણ નથી, તો આ રીતે તું સાધનાની સમજણ મેળવી શકશે એમ માતાજી આ માતાજીને પ્રભુ સમજાવી રહ્યા છે. માતાજી કહે છે, પ્રભુ મારામાં બધું નિરવ બની ગયું છે અને રાહ જોઈ રહ્યું છે, મારામાં બધું નિરવ બની ગયું છે, શાંત બની ગયું છે અને રાહ જોઈ રહ્યું છે. એ રાહ જોઈ રહ્યું છે કે આમાં પ્રભુ કેવી રીતે પ્રકટ થશે, નિરવતામાં પ્રભુ કેવી રીતે પ્રકટ થશે એ હું જોઈ રહ્યો છું, કે વાટ જોઈ રહ્યો છું. અને પ્રભુ કહે છે, હવે પ્રભુ એને જવાબ આપે છે, ફક્ત નિરવ રહીને ઉપયોગ નથી, તારે સંકલ્પ કરવો પડશે કે મારે આ જાણવું છે. ફક્ત શાંત બેસી રહેશો તો પ્રકાશમય મનમાં કંઈ પ્રકટ નહીં થાય. એ શાંત એક અસીમ પ્રકાશ તરીકે, નિરાકાર પ્રકાશ તરીકે જ પડ્યું રહેશે અને એમાં તમે આનંદમાં રહેશો. પણ તમારે એમાંથી કંઈ જાણવું હશે તમારે સાધના વિશે, તો તમારે પ્રશ્ન પૂછવો પડશે, સમસ્યા ઊભી કરવી પડશે. એટલે પછી એના જવાબ તરીકે એ પ્રકાશમય મનમાં તમને દૃશ્યો કળા થશે અને બધું તમને સમજાવશે. પ્રભુ કહે છે, ચેતનાના દ્વાર ઉપર ટકોરા લગાવો અને તે તારી આગળ ખુલી જશે. ટકોરા લગાવો એનો અર્થ કે તું જાણવાનો સંકલ્પ કર કે પ્રભુ મારે આ જાણવું છે, મને આ તમે સમજાવો, તમે કૃપા કરો, મા જગદંબા તમે કૃપા કરો, મને સમજાવો કે મારે આ સાધનામાં આમાં મારે કેવી રીતે આગળ વધવું. એ તમે એક વખત વિનંતી કરશો એટલે તરત પ્રતીકો પ્રકટ થવા માંડશે. અર્થાત આ અભ્યાસની જરૂર છે આમાં, પણ આ કરી શકાય છે અને જવાબ આપણને મળે છે. તો ચેતનાના દ્વાર ઉપર ટકોરા લગાવો ને તે તારી આગળ ખુલી જશે. તમે ફક્ત સંકલ્પ કરશો કે પ્રભુ જગન્માતા મને આ વિશેનું સમજણ આપો, સાધનામાં મને આ ગૂંચવણ પડી ગઈ છે અને હું તો આગ્રહ એ રાખું છું કે સાધના વિશે ખરેખર કોઈને પૂછવાની જરૂર નથી. આ જે પ્રક્રિયા કીધી છે આ પ્રક્રિયા દ્વારા તમે પોતે જ અંદરથી જાણી શકશો. એ સારામાં સારી વિશ્વસનીય ખાતરીલાયક પદ્ધતિ છે. આપણો આગ્રહ એ છે, આપણો કેન્દ્રનો આગ્રહ પણ એ જ છે કે સાધના વિશે બહુ બૌદ્ધિક ચર્ચા કરવાની જરૂર નથી આપણે, પણ ખરેખર સાધનામાં ઊંડા ઉતરો આપણે અને ત્યાંથી અંદરથી જાણી લો કે તમારે શું કરવું છે. એ તમે પોતે સમજી લ્યો અને તમને પોતાને પ્રભુ પોતે સમજાવશે તમને કે કયા પ્રકારની સાધના તમારે કરવાની છે. ચેતનાના દ્વાર ઉપર ટકોરા લગાવો અને તે તારી આગળ ખુલી જશે. માતાજી સંકલ્પ કરે છે કે પ્રભુ મારે આ જીવનમાં શું કાર્ય કરવું છે તું મને સમજાવો. અને તરતથી સંકલ્પ કરતા વેદ બોલો, જે અસીમ નિરાકાર પ્રકાશ હતો એમાં દૃશ્યો ખડા થવા લાગે છે. શું દૃશ્ય માતાજીને દેખાય છે જુઓ. સરિતા સ્વચ્છ અને રૂપેરી એવી વહી રહી છે. સરિતા એટલે નદી, સરિતા સ્વચ્છ અને રૂપેરી ચાંદી જેવી છળકેટ એવી વહી રહી છે. એનો અસ્કલિત પ્રવાહ આકાશમાંથી પૃથ્વી પ્રત્યે નીચે ઉતર્યો છે. ઉર્ધ્વમાંથી એ નદી ઉતરી રહી છે એવું દેખાય છે અને માતાજીના હૃદયમાં ઠલવાઈ રહી છે બધી. પ્રકાશ આકાશમાંથી પૃથ્વી પ્રત્યે નીચે ઉતરી રહ્યો છે. પરંતુ તું કઈ વસ્તુ મને કહેવા માંગે છે જે મારે જાણવાની જરૂર છે? તે મને આ પ્રતીક તો પ્રકટ કર્યું, પણ આ દ્વારા તું શું સમજાવવા માંગે છે? માતાજી પ્રશ્ન પૂછે છે કે આ પ્રતીક શું છે. વેદોમાં એક્ઝેક્ટ આ જ પ્રતીકો વાપરેલા છે જે માતાજીને દેખાયેલા છે. વેદોમાં કહ્યું છે કે જ્યારે કોઈ ઋષિ સાધના કરે છે ત્યારે એની સાધનામાં મદદ કરવા માટે સ્વર્ગમાંથી ત્રણ નદીઓ સ્વર્ગમાંથી નીચે પૃથ્વી ઉપર ઉતરે છે. ગંગા અવતરણ જેને કહેવાય છે, ત્રણ નદીઓ એના હૃદયમાં ઉતરે છે. આવું જ વર્ણન છે, એક્ઝેક્ટ આવું જ વર્ણન છે વેદોમાં. એ ત્રણ નદીઓ શું છે? એમને કહ્યું છે ઉષા, ઈલા અને સરસ્વતી. હા, મહી, ઈલા અને સરસ્વતી આ ત્રણ નદીઓના નામ કહ્યા છે. મહી, ઈલા અને સરસ્વતી. એમાં સરસ્વતીનું કાર્ય છે આંતરિક પ્રેરણાઓ તમને આપવાનું. સાધનામાં કેમ કરવું એને આંતરિક પ્રેરણા આપવાનું, પ્રેરણા આપવાનું કામ એ સરસ્વતી કરે છે. ઈલા, ઈલાનો અર્થ છે પ્રકાશ. ધ્યાન રાખજો, ઈલા શબ્દનો અર્થ છે પ્રકાશ. અંગ્રેજીમાં એક શબ્દ છે ઇલ્યુમાઇન શબ્દ છે, મૂળ ઈલા શબ્દ પરથી ઇલ્યુમાઇન શબ્દ આવેલો છે. ઈલા એટલે પ્રકાશ, અસીમ પ્રકાશ તમારા હૃદયમાં પ્રકટ થવા લાગે છે, જે માતાજી ઉપર વર્ણન કર્યું છે એ ઈલા છે. એને ઈલા કહેવામાં આવે છે, ઈલા દેવી, સરસ્વતી દેવી, ઈલા દેવી. અને ત્રીજી મહી દેવી. ઈલા એટલે પ્રકાશ. પહેલાં એ પ્રકાશ તમારા શરીરમાં ઓતપ્રોત થયેલો લાગે છે, પછી ધીમે ધીમે એ આખા જગતમાં ફેલાતો હોય છે. ઈલાનું કાર્ય છે પ્રકાશને તમારામાં અવતરણ કરાવવું અને એને પ્રકટ કરવું, એ ઈલાનું કામ છે. અને મહી, મહી છે એ પ્રકાશને વિશાળ કરતી જાય છે, અસીમ પ્રકાશમાં પ્રકટ કરે છે. મહી એ શબ્દ પૃથ્વી માટે પણ વાપરે છે, મહી. પણ પૃથ્વી ખૂબ વિશાળ છે એ અર્થમાં મહી શબ્દ વાપરેલો છે. તો આ ત્રણ દેવીઓ આપણા હૃદયમાં અવતરણ પામે છે. માતાજીને પ્રત્યક્ષ એ જ અનુભૂતિ આવી રહી છે કે ઉપરથી એક નદી, સ્વર્ગની નદી અવતરણ પામે છે, જે રૂપેરી ચાંદી જેવી પ્રકાશમય છે, પણ એમાં ઉતરી રહી છે, પણ એમાંથી એટલું સમજાતું નથી હજી કે એમાં કયું કઈ પ્રેરણા આપેલી છે. પ્રભુ એમને આગળ પ્રેરણા સમજાવે છે, પણ ઘણી મોટી છે વસ્તુ. અહીં આપણે રમ્યા, આ જે અનુભૂતિ છે બહુ ગૂઢ છે, એટલે તમને જરા કઠણ એ લાગશે સમજવામાં. પણ બહુ જરાક એવું લાગે છે કે જ્યાં સુધી એ વૈદિક સંદર્ભો અને માતાજીને શું કેવું છે હું ન લાવું, ત્યાં સુધી તમને સ્પષ્ટ નહીં સમજાય કે ખરેખર શું કેવું છે. બધું પ્રતીકાત્મક વર્ણન છે, ગૂઢ વર્ણન છે. અહીં આપણે આજે વિરમીએ.